તારીખ 3/7/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 283 અને 284 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 134.
માંગલિકનો અર્થ કર્યો છે. સામાન્ય રીતે મંગળ એટલે પવિત્રપણ, એ તો પ્રસિદ્ધ અર્થ. રૂઢિ અર્થમાં પણ મંગળ એટલે પ્રસિદ્ધ પણ, પવિત્રપણ. માંગલિક પ્રસંગ કહે છે મંગળ દિવસ, પવિત્ર દિવસ. પણ વ્યુત્પત્તિ અર્થ પણ એવો છે, મંગ એટલે પવિત્રતા, લ એટલે પ્રાપ્તિ. પવિત્રતા એટલે અહીંયા કષાયનો અભાવ છે અને પવિત્રતા કહે છે. કષાય છે એ મલિન ભાવ છે, અને કષાય રહિત ભાવ છે એ પવિત્ર ભાવ છે. એવા કષાય રહિત ભાવની પ્રાપ્તિ થવી, ઉત્પત્તિ થવી, એને મંગળ કહેવામાં આવે છે. આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા કષાય રહિત તત્વ, મૂળ સ્વરૂપ, અકષાય સ્વભાવ, એ આનંદ સ્વરૂપ છે. કષાયનો અભાવ નાસ્તિ થઈ, અસ્થિથી એ આનંદ સ્વરૂપ છે, પવિત્ર આનંદ સ્વરૂપ છે. જે કષાયનું સુખ અને કષાયનો આનંદ છે એ તો દુઃખ છે, કેમ કે કષાય પોતે દુઃખ સ્વરૂપ છે, એ તો અપવિત્ર પરિણામ છે. પણ આત્મા જે આનંદ સ્વરૂપ છે, તેના આનંદની પ્રાપ્તિ થવી તે માંગલિક છે. અંદરમાં જે આનંદ સ્વભાવ છે, એ આનંદ સ્વભાવ પ્રગટ થવો, અનુભવમાં આવવો, એની પ્રાપ્તિ થવી કહે છે. અને તે માંગલિક છે, તે પ્રગટ માંગલિક છે. જે કાળે, જે ઘડીએ, જે અવસરે આત્માનો આનંદ પ્રગટ થાય એને તે માંગલિક દિવસ, માંગલિક સમય કહેવામાં આવે છે. મંગળ ઘડી એને કહેવામાં આવે છે. એ આનંદની પ્રાપ્તિ થવી તે માંગલિક છે. આત્મા પોતે માંગલિક સ્વરૂપ છે, અને એમાંથી સ્વભાવના આરાધનથી જે આનંદની દશા ઉત્પન્ન થાય તે માંગલિક દશા છે.
બરોબર,
તે સાચું માંગલિક છે. અને આ જગતમાં એ એક જ માંગલિક છે.
બરોબર,
આ સિવાય બીજું બધું અમંગળમાં જાય છે. આ એક જ મંગળ સ્વરૂપ છે, અને બાકી બધું અમંગળમાં જાય છે. એક વાત માંગલિકમાં રહેતી નથી, કેમ કે બીજા સર્વ પરિણામો કષાય સહિત થાય છે. કષાય મલિનતા સ્વરૂપ છે, મલિન સ્વરૂપે છે, તો પછી જે મલિન છે એને પવિત્ર કેમ કહેવાય, એટલે એને મંગળ કેમ કહેવાય, એ વાત એમાં આવી જાય છે. કશાય છે કે નહીં, એમ પૂજા કરો, ભગવાનનું નામ સ્મરણ કરો, એમાં રાગનો કશાય છે કે નહીં?
મંગળ,
વ્યવહારે મંગળ કયા છે? નિશ્ચયથી મંગળ કયા તો પૂજી પણ કયા છે, વ્યવહારે પૂજ્ય કયા છે. જગતમાં જે સર્વ પદાર્થો છે, એ પદાર્થો, અન્ય પદાર્થો, ભિન્ન પદાર્થો વચ્ચેનો એ વિભાગ છે, કે આખા જગતના જે પદાર્થો છે એ તમામ સમસ્ત પદાર્થોમાં અર્યંત મંગળ છે, સિદ્ધ મંગળ છે, સાધુ મંગળ છે, અને એમનો પ્રરૂપિત જે વચનો છે એ મંગળ છે. ભલે એ જળ છે તો પણ એ મંગળ છે, ચાર મંગળ લીધા છે, ત્રણ તો જીવંત છે, અરિયંત સિદ્ધ અને સાધુ તો સજીવ છે, પણ એમના વચનો પણ આત્માના સ્વરૂપને મંગળ સ્વરૂપને બતાવનારા હોવાથી એનો ઉપચાર આવ્યો છે. દેવગુરુ શાસ્ત્ર ઉપર પણ મંગલિકતાનો ઉપચાર જ એટલા માટે આવ્યો છે કે એ ખરેખર તો આત્માના સ્વરૂપને બતાવે છે, આ મંગળ સ્વરૂપને એ બતાવનારા છે, એટલે એના ઉપર મંગલિકનો ઉપચાર આવે છે. ચારે પદ છે મંગળના, એ આત્માના સ્વરૂપને પ્રસિદ્ધ કરનારા, મંગળ સ્વરૂપને પ્રસિદ્ધ કરનારા, દર્શાવનારા, દેખાડનારા છે, એટલે એને મંગળ કહેવામાં આવે છે. એમ વાત છે, બરોબર. આમ તો અન્ય પદાર્થને મંગળ અમંગળ કહેવાનું રહેતું નથી. જળ પદાર્થ જળમાં છે, એમાં મંગળ શું ને અમંગળ શું?
બરોબર.
જળ રચકણ પરમાણુ જળ રચકણ રૂપે છે, એને મંગળિક અમંગળિક કહેવાનું શું પ્રયોજન છે? એને કોઈ મંગળિક અમંગળિક કહેવાનું પ્રયોજન? આ આત્માના પરિણામમાં જે દુઃખદાયક કષાય થાય છે તે અમંગળિક છે, અને આનંદની ઉત્પત્તિ થાય તે મંગળિક છે. આત્મા કષાય સ્વભાવ તે મંગળિક છે, અને કષાય તે અમંગળિક છે. બસ એને પ્રયોજન તો સુખ દુઃખથી છે, બીજાને મંગળ અમંગળ કહેવાનો પ્રશ્ન રહેતો નથી.
બરાબર.
છતાં તે ચાર પદ આત્માના મંગળ સ્વરૂપને દર્શાવે છે, એટલે એના ઉપર આરોપ કરવામાં આવ્યો છે એ પણ મંગળ છે. એ મંગળપણાનો આરોપ છે અને આરોપિત કથન છે. બાકી એને મંગળ અમંગળ કહેવાનો, જળને કે ચૈતન્યને, કોઈ જળને કે કોઈ ચૈતન્યને, આ આત્માને એની અપેક્ષા બીજા જળ ચૈતન્યની નહીં હોવાથી એને મંગળિક અમંગળિક કહેવાનું શું પ્રયોજન છે? એનું કોઈ પ્રયોજન છે? વસ્તુ આનંદ સ્વરૂપ છે, આત્મા વસ્તુ પોતે, વસ્તુ એટલે પોતે, પોતે વસ્તુ આનંદ સ્વરૂપ છે, પણ પર્યાયમાં તેની પ્રાપ્તિ થવી તે માંગણી છે. વસ્તુ તો મંગળ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અવસ્થામાં એવી જ દશા થવી, જેવી વસ્તુ છે એવી જ અવસ્થા થવી એ માંગણી છે.
બરાબર.
વસ્તુ આનંદ સ્વરૂપ છે, પણ પર્યાયમાં તેની પ્રાપ્તિ થવી તે માંગણી છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આ શબ્દ તો વિશ્વમાં અન્ય મતમાં પણ પ્રસિદ્ધ છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, 283 બોલ છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત એટલે સદાય હયાતિ ધરાવનાર છે, શાશ્વત છે, સદાય હોવા પણે છે. સત એટલે હોવું, સતનામ હોવું, સદાય હોવા પણે છે એટલે સત છે. ચૈતન્યમય છે, ચૈતન્ય સ્વભાવી છે એટલે ચિત્ત સ્વરૂપી છે, અને આનંદ સ્વભાવી હોવાથી એ આનંદ સ્વરૂપ છે. અનુભવમાં, પ્રથમ અનુભવમાં ભલે કાંઈ ઉઘાડ ન હોય, તિર્યંચ જેવો બીડાયેલું જ્ઞાન હોય સંગની પંચેન્દ્રિય, તો પણ આ ત્રણ અનંત ગુણમાં એના આ ત્રણ ગુણ, અસ્તિત્વ ગુણ, ચૈતન્ય ગુણ, ચૈતન્ય શક્તિ, અસ્તિત્વપણું, ચૈતન્યપણું અને આનંદપણું, એ ત્રણ તો એને અનુભવમાં સમજાય એ રીતે અનુભવ ગોચર થાય છે. પોતાની હયાતી પોતે હયાત છે એમ વિદાય છે, ચૈતન્ય પણ હયાત છે એમ વિદાય છે, અને આનંદ તો ઉછાળો મારીને આવ્યો છે એટલે એને તો નહીં પકડાવવાનો સવાલ નથી. આનંદ તો અનુભવમાં ન પકડાય એ પ્રશ્ન નથી, કેમ કે એ પહેલાની દશા દુઃખરૂપ હતી, કષાયની મંદતા હતી, તો પણ થોડી મંદ કષાયની શાંતિ હતી, પણ અનુભવનો આનંદ તો ઉલસીને આવ્યો છે અંદર પાતાળ ફૂટીને ઉછાળો મારીને આવ્યો છે, એટલે ભરતીની જેમ આવેલું, પૂરની જેમ આવેલું પરિણમન છે. આનંદ નું પરિણમન તો અનુભવમાં પૂરની જેમ જોશ થી આવેલું પરિણમન છે, એટલે એ ન સમજાવવાનો પ્રશ્ન નથી. એ ત્રણ મુખ્ય જે ગુણ છે અથવા ત્રણ સ્વભાવના ત્રણ વિશેષતાઓ, અભેદ સ્વભાવની ત્રણ, આ ત્રણ વિશેષતાઓ તો ઓછામાં ઓછા ઉઘાડવાળા જીવને અનુભવ ગોચર થાય છે, એટલે એ નામથી એને પુકારવામાં આવ્યું કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એટલું પ્રસિદ્ધ થયું કે અન્ય મતીઓએ પણ એ સ્વીકાર્યું.
બરોબર,
કે આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પણ એ અનુભવે સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
બરોબર,
આમ છે. બહુ ગુરુદેવ નું આ વચન ભાવવાહી છે, આપણે તો પ્રત્યક્ષ સાંભળ્યા છે. જ્યારે આવા આત્માના સ્વરૂપની વાત કરે ત્યારે આ શબ્દોથી કરે, ત્યારે એના રસથી, ભાવથી ને રસથી વાત આવે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, નિત્યાનંદ, નિર્મળાનંદ, જ્ઞાનાનંદ, પછી વિશેષ ભાવમાં અને ભાવના પ્રવાહમાં બીજા વિશેષણો પણ એ રીતે, એ નિત્ય કહો કે સત કહો, સત શાશ્વત છે, સત નિત્ય છે, એ સતનો બીજો શબ્દ છે નિત્ય. નિર્મળાનંદ છે એટલે કષાયના અભાવ સ્વભાવે છે, કષાયની જે મલિનતા રૂપ મળ તેનાથી રહિત તે નિર્મળ એવું ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સત શાશ્વત જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. અર્થ કર્યો છે પાછળ, સત શાશ્વત જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, ચૈતન્ય ને વિશેષપણે જ્ઞાન થી બતાવવામાં આવે છે. દર્શન તો પકડાતું નથી છદ્મસ્ત ને, એટલે સત શાશ્વત જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, તેની પર્યાયમાં પ્રાપ્તિ નામ અનુભવ એવા પોતાના હોવાપણાનું, હૈયાતીનું વેદન, જ્ઞાનનું વેદન, આનંદનું વેદન, એને પ્રાપ્તિ કહેવામાં આવે છે, એને અનુભવ કહે છે ને એને પ્રાપ્તિ કહેવામાં આવે છે. તેની પર્યાયમાં પ્રાપ્તિ અર્થાત અનુભૂતિ થવી તે મંગળ છે. આ મંગળ પ્રગટ્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રથમ ચતુર્થ ગુણ સ્થાનમાં ધર્મની દશામાં જીવ પ્રવેશ કર્યો ત્યારે એની દશામાં મંગળ પ્રગટ્યું.
બરાબર,
ત્યાં સુધી જગતમાં કાંઈ એને મંગળિક કર્યું નથી, કોઈ મંગળિક નથી. આ મંગળિક છે, આવો માંગલિકનો અર્થ છે. માંગલિક ફરમાવે છે, સંપ્રદાયમાં તો આ રૂઢી છે, માંગલિક ફરમાવવામાં આવે. અને જે વ્યવહારના મંગળના ચાર પદ છે, હરિયંતા મંગળમ, સિદ્ધા મંગળમ, સાહુ મંગળમ, કેવળી પણસ્તોતમ, આત્માને દર્શાવનારા ચાર પદને મંગળિક કહેવામાં આવે છે, એ વ્યવહાર મંગળિક છે. નિશ્ચય મંગળ તો પોતાનો આત્મા છે, આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, એની અનુભૂતિ પ્રાપ્તિ થાય એ મંગળિક છે.
બરાબર,
ત્યાં સુધી આ ચાર મંગળ ગમે તેટલી વાર સાંભળે, ગમે તેટલી વાર બોલે, ગમે તેટલી વાર કહે કે એનો વિચાર કરે, પણ અનુભૂતિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંગળ છે. વ્યવહારે ત્યારે છે કે નિશ્ચય પ્રત્યે, ત્યાં સુધી તો એને વ્યવહાર લાગુ પડતો નહીં, કે પણ વ્યવહાર તો કરો, એ વ્યવહાર નથી. નિશ્ચય વિનાનો વ્યવહાર વ્યવહારાભાસમાં જાય છે, વ્યવહારના યથાર્થ સ્થાનમાં તે વ્યવહાર નહીં હોવાથી તેને વ્યવહાર કહેવાતો નથી, એમ છે. નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચય વ્યવહારાત્મક છે. જ્ઞાન દિશા જ્ઞાની પણ ન થયું એ પહેલા મોક્ષ માર્ગ નહીં હોવાથી એને નિશ્ચય નથી ને નિશ્ચય નથી તો વ્યવહાર નથી. પિતા વિના પુત્ર નો જન્મ ન થાય. નિશ્ચય વિના વ્યવહાર નો જન્મ ક્યાંથી થયો? નિશ્ચય વિના વ્યવહાર નો જન્મ થતો એમ છે. બસ પહેલા અનુભૂતિ પ્રગટ કરવી. બહુ ઊંચી વાત છે આત્માના અનુભવની વાત તો બહુ ઊંચી છે એમ કહીને હડસેલો મારવો નહીં. એક પદ્ધતિ છે આત્માના અનુભવની વાત. આ તો બહુ ઊંચી વાત કહેવાય. એવી ઊંચી વાત માં અમારું કામ નહીં. એવી ઊંચી વાતમાં અમારું કામ નહીં. જીવની એ પ્રકારની દીઠાય છે એને કરવું નથી, એને રૂચતું નથી, એટલે સારું કહીને પણ એને દૂર રાખે છે. તમે બહુ સારા, તમે સન્માનીય, તમે તમારા જેવું કોઈ નહીં, પણ ભાઈ સાહેબ અમારા ઘરે આવશો નહીં. હોશિયાર માણસો શું કરે, તમારા જેવું કોઈ નહીં, બસ તમે એટલે બસ તમે પણ આઘા હારા એમ કે અમારે ત્યાં આવશો નહીં. એના જેવી વાત થઈ કેટલું બેહુદું લાગે એમ. અહીંયા એમ કે છે કે આત્માની વાત બહુ ઊંચી, બહુ ઊંચી, ઘણી ઊંચી વાત, LLB ની ઊંચી વાત, આપણું કામ નહીં. ઠીક, હું આઘો એનાથી રહું એમ એનો અર્થ, એનાથી હું આઘો હારો છું. કે છે કે એ અનાદર છે, એ સિફતથી અનાદર કરેલો છે. કોઈ કઠોર વચનથી અનાદર કરે તો ઓળખાય જાય ને પરખાય જાય, પણ સારા શબ્દોમાં અનાદર કરે તો એનું સારાપણું તો દેખાવમાં રહે. જ્ઞાનીઓ એ સંમત કરતા નથી. 283 થી 284માં નાસ્તિથી મંગળનો અર્થ છે. બીજો અર્થ માંગળિકનો છે કે મમ અને ગળ એવા બે શબ્દની સંધિ છે. મંગળ મને માથે મીંડું છે, બીજો અડધો મ બતાવે છે, અને પાછળના બે શબ્દ છે ગળ. મમ એટલે પુણ્ય પાપનો રાગ કે હું, કષાય ભાવ, મલિન ભાવ, અપવિત્ર ભાવ, દુઃખદાયક ભાવ, પરભાવ, એવા ભાવમાં હુંપણાનું મમત્વ કર્યું તેને મમકાર અથવા મમ કહેવામાં આવે છે. જે સ્વભાવ નથી પણ વિભાવ છે, પરભાવ છે, એ સ્વભાવને છોડીને અન્ય ભાવમાં પરભાવમાં મમત્વ કર્યું તે મમકાર છે, અને તેનું ફળ તે હું. પુણ્ય પાપનો રાગ તે હું, અને એ રાગનું ફળ જે પૂતગળમાં આવે, પુણ્યનો ઉદય આવે, પાપનો ઉદય આવે, આ અમને ઉદય આવ્યો છે, આ અમારો ઉદય છે, આ આકરો ઉદય અમારો છે, આ અમારો બહુ સારો પુણ્યનો ઉદય છે એમ, એમાં મમકાર કરવો, એમાં અહંકાર કરવો, રાગ તે હું અને તેનું ફળ તે હું, એવો અહંકાર તે મમ, અર્થાત વિપરીત અભિપ્રાય તે મમ છે, તેનો નાશ. ગળ એટલે ગાળી નાખવો, તેને ગાળીને અભાવ કરવો, ક્રશ કરીને તેનો અભાવ કરવો, તેને મંગળ કહેવામાં આવે છે. આમ નાસ્તિથી અર્થ કર્યો છે. પવિત્રતા આસ્તિભાવ છે, અને રાગનો નાશ કરવો તે નાસ્તિભાવ છે. અનાદિનો વિપરીત અભિપ્રાય છે. અનાદિનું રાગમાં હું પણ ને રાગના ફળમાં હું પણ થઈ રહ્યું છે એને ગાળીને નાશ કરવો તેને મંગળ કહેવામાં આવે છે. એ એક જ અવસ્થાના બે બે શક્તિના તેના પડખા છે, જેમાં અપવિત્રતાનો અથવા મમકારનો નાશ થયો, વિપરીત અભિપ્રાયનો નાશ થયો, તેમાં જ પવિત્રતાની ઉત્પત્તિ થઈ. જેમાં પવિત્રતાની ઉત્પત્તિ થઈ તેમાં જ આવા વિપરીત ભાવનો નાશ થયો. અવસ્થા એક છે, અસ્થિ નાસ્તિથી એના બે પડખા છે, એટલે કથન પણ એના બે પડખેથી અસ્થિ નાસ્તિથી આવે છે. તેને એટલે કે તે મંગળ છે. વિપરીત અભિપ્રાયનો રાગમાં હું પણ પરપદાર્થમાં હું પણ રાગના ફળમાં શરીર ને બીજા સંયોગો મળ્યા તેમાં હું પણ નાશ થવો એ મંગળ છે. પહેલો અર્થ અસ્થિથી છે, આ બીજો અર્થ નાસ્તિથી છે. મિથ્યાત્મનો નાશ એ વિપરીત અભિપ્રાય રૂપ મિથ્યાત્મ છે. એ મિથ્યાત્મનો નાશ તે મંગળ છે. મમ વત્તા આગળ તે ખરેખર મંગળ છે. પ્રથમમાં પ્રથમ મિથ્યાત્મનો નાશ થાય તે મંગળ છે. ઘરે દીકરાના લગ્ન આવે તે મંગળ નથી એમ કહે છે. આપણે આ કંકુતરી છુપાવે છે ને, શુભ પ્રસંગ ને માંગલિક પ્રસંગ ને મંગળ અવસર ને ફલાણું ને ઢીંકણું ને, એ તો બધા અશુભ છે અને દુર્ગતિમાં લઈ જનારા. શુભ છે હોંશ તો બહુ કરે છે. હે, કેવો હોંશ કરે, એમાં એક જ દીકરો હોય ગયો. ઠીક શાંતિભાઈ, વધારે વંશ થાય ને, આપણે ક્યાં ફરી ફરીને આવો પ્રસંગ આવવાનો છે. ભાઈ, એ એક પરિણામ આત્માને મંગળ રૂપે અમંગળ પ્રસંગો છે, પણ ત્યાં અમંગળ બોલાય નહીં, બોલે તો ઝઘડો તકરાર થાય એવું છે. સમજુ શું કરે છે, સમજુ કરે છે તો એ સમજુ છે કે નહીં, એટલો સવાલ છે. સમજણ વાળા અણસમજણ જીવું જેવા જ પરિણામ કરે તો એને સમજણ વાળા કેમ કહેવા.
સમજુ શું કરે,
જ્ઞાતા દ્રષ્ટા રહે. રમેશભાઈ તો પરિચયમાં છે, રમેશભાઈ ના જ લગ્ન નો પ્રસંગ હતો. નાગપુર કુંકુત્રી લખી, છતાં હારો હાર એમ લખ્યું કે આવા અશુભ પ્રસંગે તમને બોલાવવાનો ઉચિત સમજતો નથી. પત્ર છે હજી પુસ્તકમાં, મિત્રતા હતી. પછી મિત્રતા વ્યવહારે મિત્રતાના દાવે તો કુંકુત્રી મોકલે ને, પણ હારો હાર લખ્યું કાગળમાં કે કુંકુત્રી મોકલું છું તમને, પણ આવા અશુભ પ્રસંગે તમને બોલાવવાનું હું ઉચિત સમજતો નથી. ઠીક, આ તો એક વ્યવહારે મોકલું છું, તમને ખબર પડે હું અત્યારે આ પ્રસંગમાં રોકાયેલો છું. ઠીક, આવું છે. એ જ્ઞાનીઓનો વ્યવહાર એ જુદી જાતનો છે. એ જગતના જીવોની જેમ ગાંડા ઘેલા પાગલ થતા નથી. આ તો ઘરે લગ્ન હોય તો ગાંડો થઈ જાય, પાગલ થઈ જાય, ધૂન ચડી જાય, બસ આ જ કરવું છે, એવું સરસ કરવું છે, એવું સરસ કરવું છે. ભલે શક્તિ ગમે એટલી હોય પણ અભિપ્રાયમાં તો એની અમે કોઈને ત્યાં ન થાય એવું આપણે ત્યાં થવું જોઈએ એવો એનો અભિપ્રાય થઈ જાય. પણ ભાઈ આ બધું ને આથી ઘણું સારું અનંત વાર તું કરી ચૂક્યો, શું એનું અત્યારે તને લાભ છે એ તો જો. લાભ તો એ છે કે એ બધા વિપરીત સંસ્કાર લઈને હજી ઊભો છો ત્યાં સુધી તને આત્માને અનુભવ કરવામાં આડી દિવાલ ઊભી છે એ સંસ્કારની. એ વિપરીત સંસ્કારનો પડદો ને દિવાલ તને આત્માના દર્શન કરવા દેતી નથી. વિચાર્યું નથી મેં તમે, પણ આ તો એક સામાન્ય દાખલો છે. લોકો જેને મંગળ કહે છે એ ખરેખર મંગળ. મંગળ તો અલૌકિક અનુભવ છે, આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપનો અને મિથ્યાત્મના નાશનો એ અનુભવ છે એને મંગળ કહેવામાં આવે છે. ગુરુદેવ તો જ્યારે જ્યારે માંગણી ફરમાવતા ત્યારે આવો અર્થ કરતા, અસ્થિ નાસ્તિથી અર્થ કરતા, ભાવનગર આવતા ત્યારે પણ આ અર્થ કરતા હતા. બસો પંચ્યાસીમાં બોલ છે. સમયસારની કળશ ટીકા કળશ 182માંથી 182 કળશના પ્રવચનમાંથી આ બોલ લીધેલો છે. 182 કળશ મોક્ષ ટીકા બરોબર. અર્થાત પોતાના સ્વરૂપમાં વ્યાપનારો છે. ચૈતન્ય ભાવ, ચૈતન્ય સ્વભાવ દ્રવ્યના પૂરા ક્ષેત્રમાં અને પૂરા દ્રવ્યમાં દ્રવ સ્વભાવે છે. ગુણ હોવા છતાં એ દ્રવ સ્વભાવે છે એમ કહેવામાં આવે છે. એ તો પ્રત્યેક ગુણ દ્રવ સ્વભાવે છે. એ તો ગુણનું ગુણ પણ ગુણત્વ દર્શાવવા માટે ગુણનો ભેદ કરવામાં આવે છે. પણ ખરેખર તો પ્રત્યેક ગુણ કોઈ જુદી જુદી ચીજ નથી, એ તો દ્રવ્યના સ્વભાવો છે. એક દ્રવ્યના તે સ્વભાવો છે, એટલે આખા દ્રવ્યમાં તે વ્યાપેલા છે. આખા દ્રવ્યમાં વ્યાપેલા હોવાથી ચૈતન્ય સ્વભાવને અથવા આત્માને વિભુ કહેવામાં આવે છે. વિભુત્વ નામનો પણ ગુણ છે, જેને લઈને સર્વ ગુણો આખા દ્રવ્યમાં વ્યાપેલા છે. દ્રવ્યમાં ને ગુણમાં ને પર્યાયમાં વાપ વ્યાપવું તે વિભુત્વ ગુણનું કાર્ય છે. બરોબર. દ્રવ્યમાં વ્યાપવું, ગુણમાં વ્યાપવું ને પર્યાયમાં વ્યાપવું તે વિભુત્વ ગુણનું કાર્ય છે. આત્મા ચૈતન્ય સ્વભાવે હોવાથી જેમ ચૈતન્ય દેવ કહેવાય છે, એમ વિભુત્વ સ્વભાવે હોવાથી આત્માને વિભુ પણ કહેવામાં આવે છે. આત્મા વિભુ છે, વિભુ છે અર્થાત પોતાના સ્વરૂપમાં વ્યાપનારો છે. ચૈતન્ય ભાવ પોતાના સ્વરૂપમાં વ્યાપનારો છે. ક્યાંય એનું સ્વરૂપમાં વ્યાપતું નથી એવો ક્યાંય અવકાશ, ખાલી ખાલી પણ ક્યાંય નથી. ભરપૂરપણે, પરિપૂર્ણપણે, ભરપૂરપણે એટલે પરિપૂર્ણપણે ચૈતન્ય સ્વભાવી છે. અનંત ચૈતન્ય સ્વભાવી છે. અનંત ચૈતન્ય સ્વભાવ આત્મામાં સર્વ પ્રદેશે પૂરા દ્રવ્યમાં ક્ષેત્રથી અને ભાવથી વ્યાપેલો છે. ક્ષેત્રથી એ પૂરા ક્ષેત્રમાં અને સ્વભાવથી એ પૂરા દ્રવ્યમાં, દ્રવ્ય ભાવાત્મક દ્રવ્ય લઈ તો પૂરા દ્રવ્યમાં વ્યાપેલો છે. એટલે કે આત્માનો કોઈ ગુણ અચેતન નથી.
બરોબર.
જેમ કે અસ્તિત્વ ગુણ, તો જીવનો અસ્તિત્વ ગુણ જીવમાં, પરમાણુનો જળનો અસ્તિત્વ ગુણ પરમાણુમાં, જળ પરમાણુ બંનેનો અસ્તિત્વ ગુણ ભિન્ન ભિન્ન પોતપોતાનો છે. કોઈના અસ્તિત્વ ગુણ સાથે કોઈને સંબંધ નથી. છતાં આત્માનું જે અસ્તિત્વ છે તે ચૈતન્યમય અસ્તિત્વ છે. જળનું અસ્તિત્વ છે તે જળમય અસ્તિત્વ છે. અસ્તિત્વમાં પણ ચેતના છે, એના હોવાપણામાં પણ ચેતના છે, એના પ્રત્યેક ગુણમાં ચેતના વ્યાપેલી છે, એની પ્રત્યેક પર્યાયમાં ચેતના વ્યાપેલી છે. ચેતના વિનાનો એનો કોઈ પર્યાય ન હોય, ચેતના વિનાનો એનો કોઈ ગુણ ન હોય. આખું દ્રવ્ય દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી ચૈતન્ય સ્વભાવી છે, ચૈતન્યમય છે. એમ
એક
પુણ્ય એક ગુણ ને અનંત ગુણ નું રૂપ છે. એટલે કેમ કે દ્રવ્ય અભેદ છે ને, દ્રવ્ય અભેદ છે એટલે એના પ્રત્યેક ગુણમાં એનું રૂપ આવ્યા વિના, દ્રવ્યનું રૂપ આવ્યા વિના રહે નહીં. કેમ કે દ્રવ્યની વિશિષ્ટતા છે, તે ગુણથી દ્રવ્ય વિશિષ્ટ છે. વિશેષણ અને વિશેષ્ય જે પદાર્થની જે પદની ત્યાં વ્યાકરણ એટલે પદ છે ત્યાં જે પદની વિશેષતા બતાવવી હોય તે પદને વિશેષ્ય કહે છે અને જે વિશેષતા હોય તે પદને વિશેષણ કહે છે જેમ કે સારો માણસ તો માણસ છે તે વિશેષ્ય છે અને સારો એ પદ છે તેનું વિશેષણ છે એ માણસની વિશેષતા શું છે કે સારાપણું તેની વિશેષતા છે એમ વિશેષણ વિશેષ્ય જેમ વ્યાકરણમાં હોય છે એમ અહીંયા આત્મા જીવપદ સ્વરૂપે છે આત્મપદ છે એની અનંત ગુણો તેની વિશેષતાઓ છે
બરાબર
અને તે અનંત વિશેષતાઓથી વિશિષ્ટ એવું આત્મદ્રવ છે એમ છે
બરાબર
એટલે એ ગુણમાં અનંત ગુણનું રૂપ આવે છે ચિદવિલાસમાં તો એ પ્રકરણ લખ્યું છે દીપચંદજી કાશલી વાલે એ ગુણને અનંત ગુણનું રૂપ છે અધિકાર લખ્યો છે કેવો છે ચૈતન્ય ભાવ કે વિભુ છે અર્થાત પોતાના સ્વરૂપમાં વ્યાપનારો છે પોતાના વિશેષણોમાં વ્યાપનારો છે સર્વ ગુણોમાં એ ચૈતન્ય સ્વભાવ બધા ગુણ એના ચૈતન્ય છે
બરોબર
આત્માનો એકેય ગુણ જડ નથી બધા ગુણ ચૈતન્ય છે એનો આનંદ પણ ચૈતન્યમય છે જીવ તો આનંદ છે એ જીવત્વ શક્તિમાં વાત જ એ લીધી છે જીવપણું કોને કહેવું જીવન કોને કહેવું કે જેના દર્શન અને જ્ઞાન જેના પ્રાણ છે ચૈતન્ય પ્રાણ જેના છે ચૈતન્ય પ્રાણથી જે જીવિત છે તે જીવત્વ શક્તિ છે આ બિલકુલ છે જીવત્વ શક્તિ સુરતાલી શક્તિમાં પહેલી શક્તિ લીધી છે ને જીવત્વ શક્તિ જ્ઞાન અને દર્શન ચૈતન્ય પ્રાણથી જીવે છે તે જીવ છે ચૈતન્ય પણ એનું જીવન છે જીવનું જીવન જેની અંદર કહેવામાં આવે ચૈતન્યથી જીવન છે એનું એ ચૈતન્ય આખા દ્રવ્યમાં વ્યાપેલું છે આત્મદ્રવ્યમાં પૂરા દ્રવ્યમાં દ્રવથી અને ભાવથી વ્યાપેલું છે એ રીતે પોતાના વિશેષણોમાં વ્યાપનારો સર્વગુણોમાં વ્યાપનારો ગુણોનો એક રૂપ વિભુ છે પાછા એમાં કોઈ ભેદ અનુભવમાં આવતા નથી પોતાના વિશેષણોમાં વ્યાપનારો ગુણોનો એક રૂપ સર્વગુણોનું એક રૂપ છે સર્વગુણોનું અનેક રૂપ નથી પણ સર્વગુણોનું એક રૂપ છે તે દ્રવ્ય સ્વભાવ છે તે આત્મા છે એમ કહેવું છે એમ દ્રવ્યને ઓળખવું અને એમ દ્રવ્યનો અનુભવ થવો એવું દ્રવ્ય છે એવા દ્રવ્યનો અનુભવ થવો જોઈએ એવા દ્રવ્યની ઓળખાણ થવી પોતાના સ્વરૂપના સ્વરૂપમાં વ્યાપનારો ચૈતન્ય વિભુ છે આત્મા ચૈતન્ય ભાવ પોતાના સ્વરૂપમાં વ્યાપનારો ચૈતન્ય વિભુ છે તે પર્યાયમાં આવતો નથી એવો નિર્ણય એવો અનુભવ પર્યાયમાં છે સામાન્ય છે સામાન્યપણે રહે છે સ્વભાવ લીધો ને ચૈતન્ય ભાવ ચૈતન્ય સ્વભાવ તે પર્યાયમાં આવતો નથી એવો નિર્ણય પર્યાયમાં થાય છે એવો અનુભવ પર્યાયમાં છે પણ તે પર્યાયમાં વસ્તુ આવી નથી દર્પણમાં ભલે દ્રશ્યમાન પદાર્થ દેખાય છતાં દર્પણમાં તે દ્રશ્યમાન પદાર્થનું આવવું થયું નથી પ્રતિબિંબ પડ્યું છે એમ જ્ઞાનની પર્યાયમાં સ્વભાવ આવો છે એમ જણાય પણ સ્વભાવ સ્વભાવ રૂપે સામાન્ય છે અને જેમાં જણાય છે તે પર્યાય જ્ઞાનનો વિશેષ છે એ સ્વભાવ પર્યાય રૂપે નથી ને પર્યાય સ્વભાવ રૂપે થતી નથી એ તો સામાન્ય રૂપે થતી નથી સ્વભાવ સદ્રશ ભાવ થાય છે તેથી એને સ્વભાવ પ્રત્યો સ્વભાવરૂપ થઈ સ્વભાવમય ભાવ થયો એમ કહેવામાં આવે છે. છતાં સામાન્ય તે સામાન્ય છે અને વિશેષ તે વિશેષ છે, દ્રવ તે દ્રવ સામાન્ય છે અને પર્યાય વિશેષ તે પર્યાય વિશેષ છે. જો ત્રિકાળી દ્રવ એક સમયની પર્યાય વિશેષ રૂપે થાય તો ત્રિકાળીનો નાશ થાય. 320 ગાથામાં એ ન્યાય આપ્યો છે. નિત્ય છે તે નિત્ય સ્વરૂપે છે અને અનિત્ય પર્યાય છે તે અનિત્ય સ્વરૂપે છે. અનિત્ય નિત્ય સ્વરૂપે થતું નથી, નિત્ય અનિત્ય સ્વરૂપે થતું નથી. આમ બે વિભાગ એક પદાર્થમાં અંદર અંદર છે. અનુભવ અને નિર્ણય પર્યાયમાં થાય છે, કેમ કે એ કાર્યરૂપ છે અને કાર્યનું જે સ્થાન છે, કાર્યનું જે અંગ છે, કાર્યરૂપ જે અંગ છે એ કાર્યરૂપ રહે છે પર્યાય, અને એમાં નિર્ણયરૂપી કાર્ય થાય, એમાં અનુભવરૂપી કાર્ય થાય. બધા પ્રકારના કાર્યો, સવળા કે અવળા, બધા પ્રકારના કાર્યો તો જે અંગ કાર્યાન્વિત છે એમાં થાય.
બરોબર.
જેમ ઓફિસમાં વિભાગ કરે છે ને કે આને તો ક્લાર્કનું કામ કરવું, આને તો બહારનું કામ કરવું, લખવાનું આને કરવું, ફરવાનું આને કરવું, તો ભલે તે વિભાગમાં તે કાર્ય થાય પણ એ બંને વિભાગના કાર્યોનું સંકલન થાય ત્યારે આખી ફર્મ ચાલે છે.
બરોબર
કે નહીં? સંકલન જો ન હોય, જે કાંઈ વ્યાખ્યાત્મક હોય, જે કાંઈ લખાણાત્મક હોય અને જે કાંઈ એક્ઝિક્યુશનનો વિભાગ હોય, અમલ થાય જે નથી, એ બે ની સંધિ થાય ત્યારે આખો મેળ થાય છે. ત્યાં સુધી એને મેળ ખાતો નથી. એમ દ્રવ ને પર્યાય ની સંધિ થાય ત્યારે એને ધર્મ પ્રગટ થાય છે, ત્યાં સુધી એને ધર્મ પ્રગટ થતો નથી. સંધિ શું? કે જેવું દ્રવ સામાન્ય છે એવો જ પર્યાય ભાવ થાય ત્યારે સ્વભાવ ભાવે થઈ ત્યારે બધા દ્રવ્યના વિશેષણ પર્યાયને લાગુ પડે છે, અથવા પર્યાયના વિશેષણ પણ દ્રવ્યને લાગુ પડે છે. જેમ કે પર્યાય મલિનતા રહિત શુદ્ધ થઈ તો દ્રવ્યને શુદ્ધ કહેવામાં આવે છે.
બરોબર.
દ્રવ તો જેવું છે એવું છે, શુદ્ધે શું કહેવું, અશુદ્ધે શું કહેવું, એમાં અશુદ્ધતા નહોતી અથવા ક્યારેય નથી એને શુદ્ધ શું કહેવું, તો જેવું છે તેવું છે. છતાં પણ પર્યાય શુદ્ધ થઈ ત્યારે દ્રવ્યને શુદ્ધ કહેવામાં, દ્રવ આવું શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. એ પર્યાયના શુદ્ધત્વ ધર્મનો આરોપ દ્રવ ઉપર છે. દ્રવ્યમાં શુદ્ધિ અશુદ્ધિનો ધર્મ નથી, એ તો પર્યાય ધર્મ છે. પછી દ્રવ સ્વભાવ અચળ છે તો પર્યાય દ્રવ ભાવે થઈ તો પર્યાય ઉપર એ વિશેષણ લાગુ પડ્યું. અત્યારે અચલિત ગતિ થઈ ગઈ છે, સિદ્ધ ગતિ છે તે અચલિત ગતિ છે. દ્રવ ધ્રુવ છે તો પર્યાયને ધ્રુવ કીધી ત્યાં. ધ્રુવ ગતિ કેવી છે? સિદ્ધ ગતિ કેવી છે? કે ધ્રુવ છે. ધ્રુવ અને અચળ એવી સિદ્ધ ગતિ છે. ધ્રુવ ને અચળ તો ખરેખર દ્રવ છે, પણ પર્યાય એવી થઈ ત્યારે એને પણ એના વિશેષણો આપવામાં આવે છે. એમ બંને એક મેક સંધિ રૂપે થયા, સરખા સદ્રશ ભાવે થયા ત્યારે એકબીજાના વિશેષણોનો એકબીજા ઉપર આરોપ કરવામાં આવે છે. પણ કદી એમ ન સમજવું કે દ્રવ પર્યાય રૂપે થાય છે ને પર્યાય દ્રવ રૂપે થાય છે.
બરોબર.
પર્યાય પર્યાય રૂપે જ કાયમ રહે છે ને દ્રવ દ્રવ રૂપે જ કાયમ રહે છે. આમ છે.
બરોબર.
વિષય એક દ્રષ્ટિએ તો બહુ સૂક્ષ્મ છે, કે પર્યાય છે અને દ્રવ છે એ કોઈ ઘંટીના બે પળ જેવા નથી.
બરોબર.
ઘંટીનો એક પળ નીચેનું પડ્યું રહે ને ઉપરનું પડ્યું ફેર્યા કરે, એમ પર્યાય ઉપર ફેર્યા કરે ને દ્રવનું પડખું એમને એમ રહે, એમ બે પળ નથી. કેમ કે પર્યાય બધે વ્યાપેલી છે, પર્યાય ક્યાંય વ્યાપ્ત નથી. પૂરા ક્ષેત્રમાં એવું છે અને પૂરા પ્રદેશોમાં, સર્વ પ્રદેશોમાં વિકારી અવિકારી બધી પર્યાય વ્યાપે છે. ગુણનું પરિણામ છે ને એવું ગુણ પર્યાય ને એક પદાર્થ પણ અનન્યમય પણ હોવા છતાં એક ન્યાય અન્ય અન્યપણું પણ છે, અનન્યપણું પણ છે ને અન્યપણું છે. આવું અન્યપણું ને અનન્યપણું એવું અનેકાંતાત્મક પદાર્થ નું સ્વરૂપ છે. પદાર્થ એવો અનેકાંત સ્વરૂપ છે, અનેક ધર્મ સ્વરૂપ છે. જેમ નિત્યત્વ ને અનિત્યત્વ એક પદાર્થમાં સાથે રહે છે કે
નહીં,
એના સર્વગુણો નિત્ય છે. પદાર્થ પ્રભાપણે એનો એ હોવાથી નિત્ય છે, અને એની એક અવસ્થા છે તે બીજી અવસ્થા નથી, એક સમયની અવસ્થા તે બીજા સમયની અવસ્થા નથી. કેવળ જ્ઞાનની હોય તો પણ એક સમયની અવસ્થા તે બીજા સમયની નથી, ભલે એવી ને એવી, એવડી ને એવડી હોય તો પણ. છતાં પણ એવું નિત્ય અનિત્યપણું એક સાથે રહે છે એમ અનેકાંતાત્મક પદાર્થમાં દ્રવ્ય પર્યાયનું વિભિન્ન રૂપ હોવા છતાં, ભિન્ન ભિન્ન રૂપ હોવા છતાં, ભિન્ન ભિન્ન સ્વભાવ હોવા છતાં બંને એક સાથે રહે છે. તેમાં અન્યપણું પણ છે અને અનન્યપણું પણ છે. કથનચિત અન્યપણું છે અને કથનચિત અનન્યપણું છે. જો સર્વથા અન્યપણું હોય તો બે પદાર્થ થઈ જાય. સર્વથા અનન્યપણું હોય તો દ્રવ્ય ને પર્યાય એવા બે ભેદ રહે નહીં, એક થઈ જાય. નિત્ય અને અનિત્ય એવા બે ભેદ રહે નહીં, કાં પર્યાય નિત્ય થઈ જાય કાં દ્રવ્ય નિત્ય થઈ જાય, પણ એમ થતું નથી. આમ છે
સામાન્ય દ્રવ્ય ને જોવું કઈ રીતે, પર્યાય ને જોવું.
દ્રવ્ય ને હું પણ અનુભવ કરવો એમ દ્રવ્ય ને જોવું, એ હું પણ અનુભવ કરવો તે પર્યાય નું કાર્ય છે. બસ પર્યાય તો અનુભવમાં છે. પર્યાય ક્યારે અનુભવમાં કોઈ જીવને નથી એવું તો છે નહીં. સર્વ જીવોને પોતાની પર્યાયનો અનુભવ છે, અન્ય પદાર્થનો અનુભવ તો છે નહીં, એ તો કલ્પના છે. સર્વ જીવોને, જગતના તમામ જીવોને, સમસ્ત જીવોને સંસારી કે સિદ્ધ, સંસારી સાધક કે સિદ્ધ, ત્રણેય ભેદ લઈ લ્યો. સર્વ જીવોને પોતાની પર્યાયનો અનુભવ છે, એટલે પર્યાય ને કેમ જોવી એ પ્રશ્ન નથી. હવે એને જોવાનું બાકી રહી ગયું છે એનું મૂળ સ્વરૂપ દ્રવ્ય સામાન. એ દ્રવ્ય સામાન ને સતશ્રુત દ્વારા જે અનુભવી જીવોએ અનુભવીને જેને પ્રગટ કથન જેનું કર્યું છે, એવું જે સતશ્રુત છે, દ્રવ્ય શ્રુત છે, તેના દ્વારા તેના નિમિત્તે એણે પોતાના સ્વરૂપને ઓળખ્યું. અંદરમાં મારું શક્તિ રૂપ સ્વભાવ રૂપ આવું સ્વરૂપ છે, ત્યારે એ ઓળખનાર પર્યાય, જાણનાર પર્યાય, દેખનાર પર્યાય, પર્યાય ધર્મ એવો હોવાથી જેને અવલંબે તદાકાર થાય. અહીંયા કડવું, કડવી ઔષધિ પીએ તો જાણે આખો કડવો થઈ ગયો એમ અનુભવ કરે. કડવું 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 જાણે આખું દ્રવ્ય એનો આત્મા કડવો થઈ ગયો હોય, અને બહુ ગળું ખાય ગળપણ 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 જાણે આત્મા ગળ્યો થઈ ગયો. એક પરમાણુ કે એ પરમાણુની ગળપણની સ્વાદની રસની પર્યાય સ્પર્શતી પણ નથી, આત્માને તો સ્પર્શતી નથી, છતાં પણ અવલંબે ત્યારે તદાકાર ભાવ થાય છે, તદ આકારે ભાવ થાય છે, એકાકાર ભાવ થાય છે. એ પર્યાયનો ધર્મ છે, એમ થવું તે પર્યાયનો ધર્મ છે. અનંત ધર્મ છે ને પર્યાય, એવો જે પર્યાયનો ધર્મ છે એ જ્યારે સ્વભાવને અવલંબે છે ત્યારે સ્વભાવ આકારે, સ્વ આકારે, તદાકારે થાય છે, એકાકાર દ્રવ્યથી થાય છે, ત્યારે દ્રવ્ય પર્યાયની સંધિ થઈ એમ કહેવામાં આવે છે. સદ્રશ ભાવ થયો એ થવું એ પર્યાયનું કાર્ય પર્યાયમાં છે, છતાં કઈ દ્રવ પર્યાયમાં આવે છે એમ છે. આટલું એક એક સ્વભાવનું સ્વરૂપનું લક્ષ્ય કરવા માટે તમામ શાસ્ત્રોની રચના છે, અનંત આગમની રચના હોય તો એના માટે છે. લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાયક, શ્રી મદરાજચંદ્ર આત્મ સિદ્ધિ માં છે. દર્પણ નું દળ ઉપલી સપાટી રૂપે નથી, એક દર્પણ જેવો એની ઉપલી સપાટીમાં પ્રતિબિંબ પડે છે. પાછળ જે બિલુરી કાચ દળ વાળો આવતો ને, પેલા બેલ્જિયમ ના કાચ આવતા રીસા, તો એનું જે દળ છે એની ઉપલી સપાટી છે, એ ઉપલી સપાટી આખું દળ છે કે એ ઉપલી સપાટી ની પાછળ આખું દળ છે. એમ એક સમય ની પર્યાય પાછળ સ્વભાવ નું દળ છે આખું, ચૈતન્ય દળ આત્મા છે. આત્મા કેવો છે? જ્ઞાન નું દળ છે, આનંદ નું દળ છે. એક સમય ની અવસ્થા નથી, એવડો આત્મા નથી. એક સમય ની અવસ્થા પૂરતો અવધારવો એ પર્યાય મુંડા પર સમયા, એ મિથ્યા પર્યાય દ્રષ્ટિ, તે મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ દળ છે, તે દળ છે ને અવસ્થા છે, તે અવસ્થા છે, સીધી વાત છે. પર્યાય મોઢું ફેરવીને ઊંધી હાલે છે, ઊંધી પરિણમે છે. મોટો દરિયો હોય પણ ઊંધો પીઠ ફરીને ઉભો રહે ક્યાંથી દેખાય? અવડો મોટો દરિયો કેમ નથી દેખાતો? પણ અમે મોઢું ફેરવ્યું છે એનું શું? નહીતર પર્યાય સન્મુખ થાય તો એ અછાનો રહે, છતો પદાર્થ અછતો રહે, એવું બને એવું નથી, બની શકે એવું નથી. અહીંયા પણ એને એ પૂછે છે, તું એમ કહેશ કે મને હું દેખાતો નથી, પણ આ હું 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 કરે છે એ કોણ છે? કે બીજો તું છો કે બીજો કોઈ છે? ચાપો ચાપાના ઘર બાર ઉભો રહીને બૂમ પાડે છે કે ઘરમાં ચાપો છે, આકળ ખખડાવે બાણે ઉભો ઉભો. ચાપો છે, ચાપાભાઈ ખોલો, દરવાજો ખોલો, કમાડ ખોલો, ચાપાભાઈ ખોલો. પણ કોણા ખખડાવે છે? એના
ચાપો
તું પોતે જ છો, ચાપો એમ ઘરમાં નથી, તું પોતે જ છો. એટલે ત્યાં સુધી કહ્યું શાસ્ત્ર માંથી એમ ગોતતા નહીં મળે. શાસ્ત્ર માં જે કહ્યું છે એ તો તારું સ્વરૂપ કહ્યું છે, તેથી તું તારા સ્વરૂપ ઉપર લક્ષ કર. શાસ્ત્ર થી જે કઈ તને સમજાણું, એ સમજાણું એ શું સમજાણું? તારું સ્વરૂપ સમજાણું, તો જે સમજાણું એના ઉપર લક્ષ કર. શાસ્ત્ર ઉપર લક્ષ કરવાનું ન રહ્યું ત્યારે એને એ શાસ્ત્ર ને નિમિત્ત કહેવામાં આવે છે. શાસ્ત્ર જે કહેવા ધારે છે એવું પોતાનું સ્વરૂપ, એના ઉપર લક્ષ જાય ત્યારે એને શાસ્ત્ર ને નિમિત્ત પડ્યું એમ કહેવામાં આવે. પણ એકલો શાસ્ત્ર વાંચ્યા વાંચ કરે અને અંતર્મુખ થઈને આત્મા સામું જોવે નહીં, અથવા શાસ્ત્ર જે દેખાડવા ધારે છે એવા પોતાના સ્વરૂપને જોવે નહીં, તો એને શાસ્ત્રનું વાંચન ખરેખર નિમિત્ત નથી. એને શાસ્ત્રનું નિમિત્ત નિમિત્ત તરીકે લાગુ પડ્યું નથી. એ કહ્યું કે જે ચૈતન્ય ભાવ છે, ચૈતન્ય સ્વભાવ છે, તે પર્યાયમાં આવતો નથી, સામાન્ય સામાન્ય સ્વરૂપે રહે છે. પર્યાયમાં પર્યાય રૂપે તે થતો નથી, એમ ક્યાં જણાય છે? એમ ક્યાં નિશ્ચય થાય છે? એવો નિર્ણય કાય છે કે એવો નિર્ણય, એવો અનુભવ પર્યાયમાં થાય છે. દ્રવ સામાન્ય, દ્રવ સામાન્ય રૂપે રહ્યું, પર્યાય રૂપે નથી. ભલે પર્યાય આ હું એવા ભાવે પરિણમે છે, દ્રવ સામાન્યની સામે કોકની જેમ જોતી નથી. પર્યાય તે હું ને દ્રવ સામાન્ય બીજો એમ એમાં જોવું નથી. પર્યાય તો ઉલટાની એમ જોવે છે કે આ હું, કેમ કે ત્યારે તો તદાકાર થાય છે ને, અવલંબીને જાણે છે. પર પદાર્થમાં દૂર રહીને ભિન્ન રહીને ભિન્નવત જાણતી નથી, પણ એમાં અભિન્ન ભાવે જાણે છે, અભિન્ન બુદ્ધિ કરે છે, અહમ બુદ્ધિ કરે છે. આત્મામાં આત્મ સ્વરૂપમાં પર્યાય ભાવથી અહમપણું કરાય છે અને ત્યારે એમાં એકાકાર ને તદાકારપણું થાય છે. છતાં જણાય છે એમ કે આ હું એમ કરવા છતાં આ હું એવું પર્યાયનું પરિણમન થાય છે ત્યાં ઓલું નથી, ત્યાં જે હું સ્વરૂપે છું એ ત્યાં નથી, અને જ્યાં હું સ્વરૂપે છું ત્યાં પર્યાય ઉપર ઉપર થાય છે. શું જણાય છે કે જ્યાં હું છું ત્યાં તો પર્યાય ઉપર ઉપર થાય છે, એ ઉપર તરે છે, પર્યાય તો ઉપર તરતી જણાય છે. એ ભલે જણાય છે બધું પર્યાયમાં, અનુભવ થાય છે પર્યાયમાં, પણ છતાં એમ અનુભવાય છે કે પર્યાયમાં વસ્તુ આવી નથી. એ અનુભવમાં એમ પણ છે કે પર્યાયમાં વસ્તુ આવી નથી. વસ્તુ એટલે સામાન્ય, વસ્તુ એટલે અહીંયા ત્રિકાળી સામાન છે તે પર્યાયમાં વિશેષ રૂપ થયો નથી. અનુભવથી વસ્તુ ભિન્ન છે કહેવાય એને અભેદ અનુભવ. શું કહેવાય એને? આ હું એમ અવલંબીને જાણ્યું છે, આ હું એમ અહંપણું કરીને અનુભવ કર્યો છે. પર્યાય ત્રિકાળીમાં હુંપણાનું અવલંબન લીધું છે અને એવા અવલંબનને અભેદ અનુભવ કહેવાય છે. કેમ કે આ હું એવો ભાવ છે એની અંદર, છતાં પણ એ અનુભવની પર્યાયથી વસ્તુ ભિન્ને ભિન્ન રહે છે. આમ છે કહેવાય એવું બધું. અભેદ અનુભવ થયો, તન્મયતા થઈ, લીનતા થઈ, અભેદતા થઈ, એકત્વ થયું, વ્યાપી ગઈ પર્યાયમાં. અરે પરમાત્મા પર્યાયમાં પ્રગટ થયો, આત્મા પ્રગટ થયો પર્યાયમાં, એવા બધા શબ્દો આવે. છતાં વસ્તુ વ્યવસ્થાથી વિચારવામાં આવે તો એ અનુભવની પર્યાયથી, એવા અનુભવની પર્યાયથી પણ વસ્તુ ભિન્ન છે, સામાન્ય તે સામાન્ય રૂપે રહે છે. પણ અનુભવની દ્રષ્ટિમાં એક રૂપ વસ્તુ છે, અનુભવની દ્રષ્ટિમાં અભેદ એક રૂપ, પોતા પોતે આ રૂપે છે, એ વસ્તુ એ પોતાનું રૂપ સ્વરૂપ છે, પોતાનું અસ્તિત્વ છે, પોતા સ્વરૂપે છે, એમ અનુભવ છે. બહુ ચોખ્ખું કર્યું છે, સૂક્ષ્મ વિષય છે પણ ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યો છે કે અનુભવની દ્રષ્ટિમાં એક રૂપ વસ્તુ છે કે જે સર્વ કર્મથી, કર્મની ઉપાધિથી રહી છે. અનુભવની દ્રષ્ટિમાં એક રૂપ વસ્તુ છે જે અનુભવમાં આવ્યું, એ વસ્તુ આવી છે, મારું સ્વરૂપ આવું છે, એવું જે અનુભવમાં આવ્યું, એ અનુભવમાં આવેલું સ્વરૂપ કેવું જાણ્યું કે ત્રિકાળ નિરુપાધિક સ્વરૂપ હું છું. મારું સ્વરૂપ વસ્તુ, મારી વસ્તુ, હું પોતે ત્રિકાળ નિરુપાધિક સ્વરૂપ છું. જેને પોતાનું ખરું સ્વરૂપ ઉપાધિ વિનાનું જણાયું, અનુભવાયું, ભાષ્યું, એને ક્યાં ઉપાધિ રહી અને એને શું ઉપાધિ આવે? એને કોઈ ઉપાધિ થતી નથી. આ તમામ પ્રકારના ટેન્શનથી છૂટવાનો રસ્તો છે. અત્યારે લોકોનું જીવન ટેન્શન વાળું થઈ ગયું છે, કોઈ માણસ ટેન્શન વિના દેખાતો નથી. પૈસા વાળો હોય કે ગરીબ હોય, સાધારણ હોય કે ગમે એ સ્તરનો હોય, પણ ટેન્શન ટેન્શન ટેન્શન. એક તો કાંઈ ને કાંઈ ઘર્ષણ, ધર્મના ક્ષેત્રમાં ઘર્ષણો થઈ ગયા પછી બીજે ક્યાં બાકી? ટેન્શન ટેન્શન બધે કહે છે કે પણ ભાઈ તું ઉપાધિ વિનાનો છો, તારું સ્વરૂપ ઉપાધિ વિનાનો. એક વાર દર્શન કરે ઉપાધિ બધી ખંખેરાઈ જાય. જે કાંઈ ઉથલ પાથલ થાય છે એ તો આત્માની બહાર થાય છે, અને તારા સ્વરૂપની બહાર થાય, પારકા ઘરમાં થાય, એનું તારે શું? પણ જો એને પરમા પરપણું જણાય, સ્વમાં સ્વપણું અનુભવાય ને, સ્વમાં સ્વપણું અનુભવાતા પરમાં પરપણું જણાય તો એને ક્યાંય ટેન્શન આવે એવું નથી. ક્યાંય કે શરીરમાં નાડું તૂટે તો એને ટેન્શન આવે એવું નથી. ખબર પડે કે હવે આ નાડ તૂટે છે અને હવે આ ઉદગળ પ્રાણ નો વિયોગ થશે, સંયોગ નો વિયોગ થશે, છૂટા પડશે. ભલે છૂટા પડે, હું તો અત્યારે છૂટો છું. છૂટા પડે તો ભલે પડો, એ તો છૂટો જ છું. પછી એમાં છૂટા પડવાનું ક્યાં બાકી રહી ગયું છે? ક્યારે મારા સ્વરૂપે તો પૂતગળ પણ પ્રાણો આયુષ ને શ્વાસોશ્વાસ ને ઇન્દ્રિયો થયા નથી. 10 પ્રાણ છે ને, 5 ઇન્દ્રિય, 6 મન, આયુષ ને શ્વાસોશ્વાસ. હે ભાવવા માટે તો સ્વાધ્યાય છે. સ્વાધ્યાય ખાલી આ શબ્દ નો અર્થ થાય છે એવી ઉપલક્ષ સમજણ કરવા માટે નથી, ભાવના ભાવવા માટે છે. ભાવના સહિત ભાવવાહીપણે સ્વાધ્યાય કરવો, એનો ભાવ ભાવવો જોઈએ. આત્મભાવ આવવો છે, મારો સ્વભાવ આવવો છે, એ રૂચે, એની રૂચિ પુષ્ટ થાય. આવશે જે આગળ એક બોલ આવશે, સમ્યક દ્રષ્ટિ કેવી રીતે, એનું લક્ષ ક્યાં રહે છે, કે ગમે તે સાંભળે, ગમે તે અધિકાર ચાલે, એ તો એના સ્વભાવને જ પોષણ કર્યા કરે છે. એનું લક્ષ જ સ્વભાવ ઉપર રહે છે, એની જ પુષ્ટિ કર્યા કરે છે.
એક જ કામ છે,
એક જ કામ છે, કેમ કે એનું સર્વસ્વ છે, પોતાનું સ્વરૂપ છે, એનું સર્વસ્વ છે. મૃત્યુ મહોત્સવ છે. પુરુષાર્થ ને સતેજ થવાનો એ અવસર છે, એ મોકો છે, એ તક છે, એના પુરુષાર્થ ની એ મોસમ છે. એ મોસમમાં કમાણી કરે છે કે નહીં? ભાઈ અત્યારે કમાવાની મોસમ છે. રાત દી જોયા વિના ને ખાધું પીધું જોયા વિના બસ કામ કરો, કામ કરો, ધૂન ચડે છે કે નહીં? આ રસિયાઓને બધાને એમ કે છે કે ભાઈ મૃત્યુ આવે છે ત્યારે સામાન્ય પ્રાણી હરહરી જાય છે, નિરાશ થઈ જાય છે, અરે રે અરે રે, મરી જઈશ મરી જઈશ મરી જઈશ થાય છે. પણ ભાઈ કાંઈ તને થવાનું, તું મરતો નથી, મરવાનું નથી, અને મરવાની કાંઈ કલ્પના કરીશ નહીં એમ કહે છે. શાશ્વત એવો તું સદાય જાગ્રત ચૈતન્ય જાગતી જ્યોત છો. બસ આ અવસરે તો પ્રાણ છૂટવાના કાળે જે કાંઈ પ્રક્રિયા થાય, વેદના થશે, એનો વેદનાનો પ્રતિબિંબ તારા જ્ઞાનમાં આવશે. તને વેદના નહીં થાય એમ,
પ્રતિબિંબ આવશે,
પ્રતિબિંબ તારા જ્ઞાનમાં પડશે. પણ એ કાળે તો તું તારા જ્ઞાન ને અનુભવમાં વધારે તલ્લીન થા, અને સ્વરૂપમાં વધારે જોરથી એકત્વ થાય, અને સ્વરૂપ સ્થિરતા વધે એવો પુરુષાર્થ કરવાનો એ અવસર છે. એવો અવસર પુરુષાર્થ કરવાનો કૃત્રિમ રીતે તો લાવી શકાતો નથી. જો સહજપણે આયુષ્ય પૂરું થાય ત્યારે આવે છે તો એનો તો લાભ લઈ લે. એમ કોઈ એમ કહે છે એમ, ભાઈ ભગવાન એમ કહે છે કે વરદાન માર્ગ અન્યમતિમાં આવે. ભગવાન એમ કહ્યું કે વરદાન માર્ગ હું ખુશ થઈ ગયો, પ્રસન્ન થઈ ગયો, પણ આખી પૃથ્વીનો રાજ માગતો હું તને આપું. એમ આ પરમાત્મા એમ કે છે કે તું હવે અહીંયા તારે જોઈ આખો પરમાત્મા લઈ લે. આ અવસર આવ્યો છે, એવો શરીરથી છૂટા પડવાનો અવસર આવ્યો છે. એકત્વ બુદ્ધિ જેનાથી છે એનાથી છૂટા પડવાનો અવસર આવ્યો છે. પ્રગટ રીતે ફિઝિકલ પણ એ જુદું પડે છે, તો હવે અનુભવ જ કરને જુદાપણાનો. તું ક્યાં ખલાસ થશો? તું તો શાશ્વત ઉભો રહી જા છો. તારી હયાતી તો શાશ્વત છે, તારા અસ્તિત્વને પકડ. એ શરીર છૂટું પડતા તારા અસ્તિત્વને પકડવાની બહુ સુંદર તક છે તને આ તો. એ તકને પકડી લે તો તને અવસ્થાએ અજર અમર પણ અનુભવ ગોચર થશે, એટલે તું અજર અમર થઈ ગયો એમ કહેવામાં આવે છે. બાકી છો જ અજર અમર તો નથી.